तारीख 7/9/1985 श्री अनुभव प्रकाश ग्रंथ पर पूज्य भाई श्री शशि भाई नो भावनगर में प्रवचन पाना नंबर 6 सड़ंग प्रवचन नंबर 23।
स्वरूप ज्ञान केवी रीते थाय ते कहेवामां आवे छे मथाळो आवे छे વિષય શરૂ થાય છે એનું મથાળું વિષયું છે. સ્વરૂપ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, આત્માને આત્માનું જ્ઞાન કેવી રીતે થાય તે રીત અથવા વિધિ અહીંયા બતાવે છે કે પ્રથમ એટલે શરૂઆત આ રીતે કરવી. અનાદિથી પરમા અહમ મમરૂપ મિથ્યાત્મનો નાશ કરે. બહુ ભાષા ટૂંકી છે, ઘણી સંક્ષેપમાં કહેવાની પદ્ધતિ છે દીપચંદજીની કે પરપદાર્થમાં પોતાનું અહમ પણ અસ્તિત્વ પણ થઈ રહ્યું છે એ મિથ્યાત્વ છે. શરીર અને બીજા સંયોગ તેમાં જે અહંપણ થઈ રહ્યું છે તે મિથ્યાપણ છે, તે મિથ્યાત્વ છે એટલે મિથ્યાપણ છે. તેવું ન કરે ત્યારે તેનો નાશ થાય. મિથ્યાત્વનો નાશ ક્યારે થાય કે મિથ્યાત્વ કરે છે તે મિથ્યાત્વ ન કરે ત્યારે મિથ્યાત્વનો નાશ થાય, ઉત્પન્ન થાય. મિથ્યાત્વ ઉત્પન્ન થાય એટલે મિથ્યાત્વનો નાશ થાય. બહુ ટૂંકું છે ખરેખર તો વિચારવા જેવો વિષય એ છે અહીંયા કે તું આમ વિચાર કરજે, તું આમ વિચાર કરજે, તું આવો વિચાર કરજે, આ નહીંથી વિચાર કરજે, એવી કોઈ લાંબી લાંબી વિચારણા કરવાનો વિષય નથી લીધો. સીધું કાર્ય કરવાની વાત લીધી છે. એમ કહ્યું કે આમ વિચાર કરજો પહેલા, એમ કીધું. સીધું એમ કહ્યું કે અનાદિથી પરમા અહંપણા રૂપ મમકાર રૂપ, એટલે કે પોતાનું અસ્તિત્વ જ પરમાગ્રહ છે. પરપદાર્થને સ્વપણે અનુભવે છે એ મિથ્યા ભાવ છે. તેનો નાશ કરે એટલે એવો ભાવ ન કરે. એવો ભાવ ક્યારે ન કરે કે પર પરપણે રહે ત્યારે. પર પરપણે રહે ને પર સ્વપણે ન થાય ત્યારે. એ વિસ્તાર કરશે આગળ. આ એક સંક્ષિપ્તમાં જેને આઉટલાઈન કહીએ એવી એક બે વાત કરી દઈએ છે. પછી આ જ પ્રયોગનો વિસ્તાર કેવી રીતે છે એ નીચે લઈશ. જૂનું એટલે અનાદિકાળનું છે એ તો પોતે કહે છે કે અનાદિથી, એ તો પોતે કહે છે. પણ અનાદિથી મિથ્યાત્વ હોવા છતાં તે સમય સમયનું છે. પ્રત્યેક સમયે નવું નવું થાય છે. કોઈ એવો ભાવ નથી કે જે અનાદિથી એમને રહ્યો છે એમનામાં, એવો તો કોઈ ભાવ નથી. મિથ્યા ભાવ કે તેનો તે ભાવ રહ્યો છે, તેવો ને તેવો ભલે છે તો પણ તેનો તે નથી. જેમ કેવળ જ્ઞાન થયા પછી કેવળ જ્ઞાન તેવું ને તેવું છે પણ તેનું તે કેવળ જ્ઞાન નથી. કહે છે કે પરમા અહમ મમરૂપ મિથ્યાત્મનો નાશ કરે. હવે 24 કલાકનું જે કાંઈ વ્યવહારિક જીવન છે વર્તમાન ઉદય તપાસીએ તો જે 24 કલાકનું વ્યવહારિક જીવન છે એમાં પૂતગળ પર્યાયો, પૂતગળાત્મક જે સંયોગો શરીરથી માંડી પરિવારથી માંડી ઘર કુટુંબથી માંડી અનેક પ્રકારના કાર્યો, તે બધો વ્યવહાર કઈ પદ્ધતિથી થાય છે કે પરમા અહમ રૂપ થઈ રહ્યું છે. આ મેં કર્યું, આ મેં કર્યું, બોલ્યો હું, ચાલ્યો હું, બેઠો હું, સૂતો હું, જાગું હું, અનેક પ્રકારે પરના કાર્યોમાં પોતાનું અસ્તિત્વ રાખીને સ્થાપીને જ બધા કાર્યો સતતપણે ચાલે છે. ત્યાં એને પહેલી જાગૃતિ, પ્રથમ એટલે ત્યાં એને પહેલી જાગૃતિ આવી જવી જોઈએ કે આમાં હું ક્યાં. જે કાંઈ પૂતગળ પરમાણુ રૂપી પદાર્થો, પાંચ ઇન્દ્રિયના વિષયગત થતા પદાર્થો મારા નિમિત્તે થાય છે, નિમિત્ત છે ખરેખર વિચાર અથવા આત્માનું હોવાપણું, યોગ અને ઉપયોગની ક્રિયા નિમિત્ત રૂપ છે, એમાં હું કરું છું એવો જે ભાવ છે એ મિથ્યા ભાવ છે, એવો અનુભવ છે એ મિથ્યા અનુભવ છે, એ મિથ્યાત્વ છે, ખરેખર પોતે નથી. એ વાત એને ક્યાંય પોતાનું અસ્તિત્વ નથી. તમામ પૂતગળ ક્રિયાઓમાં, જડ ક્રિયાઓમાં ક્યાંય પોતાનું અસ્તિત્વ નથી. એ વાત એને તપાસીને અનુભવમાં લેવી જોઈએ, તપાસીને અનુભવમાં લેવી જોઈએ. તપાસવું કે ક્યાં છે. શબ્દોમાં જ્ઞાન નથી. શબ્દો બોલવાનું કાર્ય શબ્દોનું છે, પણ શબ્દોમાં જ્ઞાન છે. તેમ અનેક કાર્યો થાય છે એમાં આત્મા પોતાનું સ્વક્ષેત્ર છોડીને કોઈ બહારની ક્રિયામાં, કાર્યોમાં, જડ પદાર્થોમાં, સંયોગમાં ક્યાંય વ્યાપે છે, ક્યાંય જાય છે, કેવી રીતે કાર્ય કરે છે. જીવ તો જ્ઞાન કરે છે, એક જાણે છે, આગળ વધીને રાગ કરે છે. એની અવસ્થામાં કોઈ કાર્ય થાય છે તો એક જાણવારૂપ કાર્ય થાય છે, ત્યાંથી આગળ ચાલીને બહુ બહુ તો એ બહારના કાર્યો કરવાનો વિકલ્પ, વિચાર, રાગ એ કાર્ય થાય છે. બસ કાર્યના ક્ષેત્રની મર્યાદા અહીંયા જીવની પૂરી થઈ જાય છે. એથી આગળ એ કાંઈ કાર્ય કરે છે, કરી શકે છે એવું તો પ્રત્યક્ષપણે જો તપાસ કરે, તપાસ રાખે તો એને ખ્યાલમાં આવે અને અનુભવમાં પણ આવે એવું છે. આ રીતે એને પ્રત્યેક કાર્યોમાં જોવાનું થાય છે, વિચારવાનું નહીં, હું જોવાનું થાય છે. જે જે કાર્યો થઈ રહ્યા છે ઉદયગત, તે તે કાર્યોમાં આમ જોવે છે. જે અહમ મમરૂપ થઈ રહ્યું છે પણ હું છું નહીં એમ જોવાય છે, કે હું છું એમ જોવાય છે. આ અહીંયા પહેલા ફેર પડવો જોઈએ. આમ જોઈએ ચાલતા ઉદયમાં પોતાના અસ્તિત્વને જોવે, ધ્યાનમાં રાખે તો જુઓ કે એ કાર્યનો રસ કેટલો તૂટે છે. રસ તોડવાની વાત છે ને. પ્રથમ તો જીવને સ્વરૂપનો નિશ્ચય નહીં થવામાં કોઈ અવરોધ હોય તો તે પોતાનું જ્ઞાન રાગ રસથી મલિન થયેલું છે, તેથી પોતાનો નિશ્ચય પોતે કરી શકતો નથી. આ તો મુખ્ય મુદ્દો છે. ઉઘાડ હોવા છતાં, વિચાર શક્તિ હોવા છતાં, ઉઘાડ ને વિચાર શક્તિ ઘણી સારી હોવા છતાં પોતાનો નિશ્ચય નહીં કરવાનું કારણ તે ઉઘાડ જ્ઞાનમાં આવશ્યક નિર્મળતા નથી, જરૂર જેટલી પણ ભૂમિકાની નિર્મળતા નથી. કારણ કે કારણ એનો રાગ રસ એ મલિન ભાવ છે. યથાર્થ પ્રકારે એટલે આ રીતે વસ્તુના સ્વરૂપને અનુસરીને પોતાની હસ્તી ક્યાં છે ને ક્યાં નથી એમ જોઈને જો એ પોતાના રાગ રસને યથાર્થ પ્રકારે શિથિલ કરે, ફિક્કો કરે, મંદ કરે, તો એનું જ્ઞાન પોતાના જ સ્વભાવનો નિશ્ચય કરવા માટે યોગ્ય થઈ શકે, કાર્યક્ષમ થઈ શકે. નહીતર ઉઘાડ ફુગાડ બધો પીડ્યો રહે, શાસ્ત્રોના શાસ્ત્રો વાંચી જાય પણ કાંઈ નહીં, પોતાનું કામ થાય નહીં. પહેલી વાત એ છે ને એ આ પ્રકારે, નહીતર તો ઘણા વૈરાગ ધારણ કરે છે, ઉદાસ થઈ જાય છે આખા સંસારથી અને સાધુના વેશમાં અથવા સાધુના પદમાં પોતાને સમજીને ત્યાગ ઘણો કરી નાખે છે, પણ એથી કાંઈ કાર્ય સિદ્ધિ થતી નથી. ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત એ છે જે નિરતિ ચાર પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ પાળી શકે, એટલી કષાયની મંદતામાં શુકલ લેશિયા હોય છે, જેના ફળમાં 31 સાગરની સ્થિતિ એ નવમી ગ્રેવે કે જાય છે. અત્યારે તો સમ્યક દ્રષ્ટિઓ તે પાંચમા દેવલોકથી ઉપર જતા નથી, મુનિઓ સમ્યક દ્રષ્ટિઓ ભાવલિંગી હોય તો એટલું આનું સતત શુભ રસ એટલો હોય છે, શુભનો રસ એટલો હોય છે કે અઘાતીનો બહુ મોટો બંધ પડે છે. બળ ઊંધું વધી ગયું, બળ વધી ગયું પણ ઊંધું વધી ગયું. નવમી ગ્રેવક ગયું એટલે મોટી જેલ પડી, એમાં શું ફાયદો છે? ત્યાં નવમી ગ્રેવકમાં કઈ લાડવો નથી, ત્યાં અઘાત શુભનો રસ તીવ્ર હોવાથી અઘાતની સ્થિતિ મોટી પડી, કર્મની સ્થિતિ મોટી પડી, કર્મનું બંધન લાંબી સ્થિતિનું થયું, એમાં શું ફાયદો કાઢ્યો? એ તો જે જીવોને એવી કલ્પના છે કે ઊંચા ઊંચા સ્વર્ગમાં ઊંચી ઊંચી જાતનું સુખ અને સ્વર્ગનું જેટલું આયુષ લાંબુ, જેટલો કાળ લાંબો એટલું વધારે સુખ, એની એવી કલ્પના થાય છે કે આ તો ફાવી ગયો, મિથ્યા દ્રષ્ટિને ફાવી ગયો, ભાઈ ફાવી નથી ગયો, મરાઈ ગયો છે. કેમ કે અન્ય મતોના શાસ્ત્રોમાં એવું આવે કે જો તમે આટલું કરો તો તમને આટલા વર્ષ સુધી દેવલોક મળે, પછી વધારે આટલું કરો તો તમને આટલા વર્ષ સુધી દેવલોક મળે, આથી વધારે તમે તપ કરો કે ફલાણું કરો કે અધ્યયન કરો જે કાંઈ બતાવતા હોય તો તમને એથી વધારે ત્યાં સ્વર્ગવાસ મળે. અહીંયા એ સ્વર્ગવાસને ભલો જાણવામાં આવતો નથી. જો શ્રીમદજીએ કહ્યું ને સહરાનુરણ કહ્યું, પુરુષાર્થ ઉપડ્યો તો એમ કે છે કે પુરુષાર્થ ઉપડ્યો તો, બહુ સારો પુરુષાર્થ ઉપડ્યો તો અને માર્ગ કાપવાની વાત જલ્દી પહોંચવાની ધગશ હતી, પણ સામે જોયું કે ઓહો આ તો મોટું સહરાનું રણ આવ્યું છે, એટલે હવે એક ભાવ બીજો નીકળી જશે દેવલોકમાં, વૈમાનિક દેવમાં જાય છે. જેટલો રાગ રસ શુભ કે અશુભ વિશેષ, એટલો કર્મનો અનુભાગ વિશેષ પડે. જેટલો અનુભાગથી ત્યાં અઘાતીની સ્થિતિ લાંબી બંધાય, પછી અશુભ હોય તો નારકીના આયુષ મોટા બાંધે અશુભ રસમાં, અને શુભ રસમાં દેવલોકના આયુષ મોટા બાંધે. આમ છે, પણ વિતરાગ માર્ગ અબંધ પરિણામનો માર્ગ, મોક્ષ થવાનો ઉપાય એ ત્રીજી જાત છે. આ બે થી, આ બે જાત થી એક ત્રીજી જાત છે કે જેની ગણતરી આ બે સાથે મેળવવામાં આવતી નથી, એનાથી બીજી જ જાત છે. આ વિલક્ષણ છે. એટલે મિથ્યાત્વનો નાશ કરવા, આમ તો થઈ જાય છે, પણ અજ્ઞાની જીવ કરતા બુદ્ધિ એ પરિણમ તો હોવાથી તે એમ જાણે છે, એવું માને છે કે હું કરી રહ્યો છું, તેથી એને રાગ ન કરતા કહેવામાં આવે છે. પણ બધા જ પરિણામ અનાદિ અનંત સહજપણે થઈ રહ્યા છે. સર્વદ્રવ્યોને, સર્વજીવોને બધા જ પરિણામ સહજ થઈ રહ્યા છે. જે સહજ થઈ રહ્યા છે એનું કર્તૃત્વ છે એ પણ મિથ્યા ભાવ છે. એક તો એ રીતે આ પ્રકાર છે, જો આ પરિણામને સમજવાનો. જ્ઞાની એમ જાણે છે કે પરિણામમાં જે પ્રકાર ઉત્પન્ન થાય છે એ સહજ થઈ રહ્યો છે, એના કરતા થવું એ યોગ્ય નથી, તેથી તે જ્ઞાતા રહે છે. આમ જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામની સ્થિતિ છે. સહજ આવે છે, પણ છતાંય કરતા થઈને પરિણમે છે અજ્ઞાની, કે આ મેં કર્યું, આ હું બરાબર કરું છું, હું કરું છું તો થાય છે, કરું છું તો થાય છે, ન કરું તો ન થાય, કરું તો થાય, આવો એક એનો મિથ્યા અભિપ્રાય છે. પણ ખરેખર સહજ થઈ રહ્યા છે. આ સિવાય એક ત્રીજો દ્રષ્ટિકોણ છે કે પદાર્થ પોતે પોતાના પરિણામને કરતો હોવાથી સર્વ પરિણામનો તે પદાર્થ કરતા છે. બરાબર, એ કરે છે, પરિણામને પોતે કરે છે, અવસ્થાને, સર્વ પદાર્થ પોતાની અવસ્થાને પોતે કરે છે. આ દ્રવ્યનો યોગથી લઈએ, બોલો અધ્યાત્મનો વિષય થયો કે પોતાના પરિણામ પોતે કરે છે એવી સ્થિતિ હોવા છતાં એમાં સહજતા શું છે અને કર્તૃત્વ શું છે એ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ છે. જો એ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનો આધાર લે તો કર્તા બુદ્ધિ એ નહીં કરે, અને જો એ કરતા બુદ્ધિ એ કરે, જ્ઞાતા દ્રષ્ટા પણ ચૂકી જાય, ભૂલી જાય, આધારમાં ન રહે, અવલંબનમાં ન રહે, તો કરું છું તો થાય ને ન કરું તો ન થાય, એવો એનો મિથ્યા અભિપ્રાય રહે. પણ છતાં એના હાથની વાત નથી, એક સેકન્ડ પછી કયું પરિણામ આવશે એનો કંટ્રોલ એ કરી શકતો નથી. છે કે નહીં એ પરિસ્થિતિ? અનિવાર્ય પરિસ્થિતિ છે કે નહીં? એ જ બતાવે છે કે સહજ થાય છે પરિણામ. એ શું બતાવે છે? કે પરિણામ સહજ થાય છે. પરિણતિ અને પરિણામમાં શું ફેર પાડો છો તમારા પ્રશ્નમાં? પરિણતિ અને પરિણામમાં ફેર શું? જે ધારા પ્રવાહ કરતા બુદ્ધિ એ જે પરિણામ કરે એને સ્વરૂપ તરફ ઢળતી પરિણતિ ક્યાં છે? એને તો છે નહીં. જેને સ્વરૂપ તરફ ઢળતી પરિણતિ છે એને પણ ઉપયોગમાં શુભ, અશુભ અને શુદ્ધ ત્રણ પ્રકાર ઉપજે છે. એનો ઉપયોગ ક્યાં એક પ્રકારે રહે છે? જેની પરિણતિ સ્વરૂપ તરફ ઢળેલી છે એવા મોક્ષ માર્ગી જીવને, ધર્મી જીવને ઉપયોગમાં પણ ત્રણ પ્રકાર છે કે નહીં? શુભ, અશુભ અને શુદ્ધ, એને પણ ત્રણ પ્રકારે ઉપયોગ ચાલે છે. એટલે પરિણામ થાય છે એ સહજ થાય છે, અને જે સહજ થાય છે એમાં કરતા બુદ્ધિ કરવી એ મિથ્યા ભાવ છે. છતાં દ્રવ્યાનુયોગના દ્રષ્ટિકોણથી જે અવસ્થા છે એનો કરતા તે પદાર્થ છે અને બીજો પદાર્થ એનો કરતા નથી, એ વાત કાંઈ મટી જાય છે એમ છે નહીં, એવું નથી, એ તો એમ છે, જે છે એમ જ છે. પણ કર્તૃત્વ એ બીજો વિષય છે અને જ્ઞાતૃત્વ એ બીજો વિષય છે. જ્ઞાતૃત્વ ભાવે રહે કે કર્તૃત્વ ભાવે રહે ત્યાં જ્ઞાની અને અજ્ઞાનીની દશાનો સવાલ ઉભો થાય છે. સુગ્રસ્ત તો જ્ઞાની નો વધે, ન વધે એવું કઈ નથી, સુગ્રસ્ત જ્ઞાની નો ન જ વધે એવું કઈ નથી, પણ એકત્વ પણ એ ન થાય. એમ તો જ્ઞાની 33 સાગરની સ્થિતિએ જાય છે, સર્વાર સિદ્ધિમાં ઈથી ઉપર જાય છે. નવમી ગ્રેવકથી ઉપરનું વિમાન છે સર્વાર સિદ્ધિ, સિદ્ધ શિલાની નીચે જે વિમાન છે એમાં 5 ઠેકાણા છે સર્વાર સિદ્ધિના, 4 ખૂણે 4 ને વચ્ચે 1, 5 એટલે જે લોકનો નકશો જેને ખ્યાલમાં હશે ક્યાંય જાય છે. ભજન શુદ્ધતા ઉપર છે તો પણ શુભરસ કોઈ વખત તીવ્ર થાય છે, પણ છતાં એમાં ફેર છે. એકત્વ ભાવે થાય અને જ્ઞાતા ભાવે થાય એમાં ફેર તો પડે છે, એ ફેર છે, એ બહુ મોટો ફેર છે. ન થાય એવું કઈ નથી, થાય પણ ખરો ને ન પણ થાય, પણ થાય ન થાય એની કોઈ એટલી કિંમત નથી. મોક્ષ માર્ગમાં જરા આગળ પાછળ જગ્યા નથી, આગળ ઘણી જગ્યા છે. મોક્ષ માર્ગમાં શુભાશુભ ભાવ અને એના ફળની કિંમત નથી. શું આ એનો સંક્ષેપ છે. બીજી ગમે એટલા ભાંગાનો વિચાર કરીએ ભંગભેદનો શુભાશુભનો, પણ મોક્ષ માર્ગમાં જે મોક્ષ માર્ગ શુભાશુભથી રહી છે એના ફળથી રહી છે એને એની એની એમાં કિંમત નથી. એવું કાંઈ નથી, એવું કાંઈ નથી કે શુદ્ધમાં રસ વધી ગયો એટલે શુદ્ધનો રસ ઘટી ગયો, એ તો ગુણસ્થાન અનુસાર છે. કોઈ મુનિ પણ જાય સર્વાર સિદ્ધિમાં અને કોઈ સમ્યક દ્રષ્ટિ નીચેના દેવલોકમાં જાય તો પછી શુદ્ધનો રસ મુનિનો ઘટી ગયો છે, શુદ્ધનો વધી ગયો તો કાંઈ, એવું કાંઈ નથી. એટલે તો કહ્યું કે એ શુભાશુભથી નિરપેક્ષ છે. આ મોક્ષ માર્ગની લાઈન શુભાશુભથી નિરપેક્ષ ચાલે છે, એની અપેક્ષા રાખીને ચાલતી નથી. અવિનાભાવીપણે કેટલાક પરિણામો મર્યાદિત જરૂર થઈ જાય છે, કે પાંચમા ગુણ સ્થાને દેશવીરતીથી નીચેના કસાયો ન થાય, કેમ કે એનો કસાય તૂટી ગયો, એક ચોક બે ચોકડી ગઈ છે એને, અનંતાનુબંધી નહીં ગઈ અને પ્રત્યાખ્યાનુવર્ણી ગઈ. એવી જ રીતે મુનિપણામાં અપ્રત્યાખ્યાનવર્ણી ત્રીજી ચોકડી ગઈ, તો એ કષાયનો ચોકડીનો અભાવ થવાથી એ સ્તર વટાવી ગયા, પણ એને અપેક્ષિત મોક્ષ માર્ગ નથી, એ તો વિતરાગતા વધી એને અપેક્ષિત કષાય તૂટ્યો છે. કષાય અપેક્ષિત મોક્ષ માર્ગ નથી, મોક્ષ માર્ગની અપેક્ષાએ કષાય તૂટ્યો છે. મુખ્યતા આમ લેવાની છે, જે એ સમજતા નથી મોક્ષ માર્ગ ઉપર જેનું વજન નથી એનું વજન કષાય ઉપર જાય છે અને અહીંયાથી માપ લઈએ છે, એ પદ્ધતિ બરાબર નથી. અહીંથી લેવાનું છે, શક્તિ તો ઉપાદાનની છે, શક્તિ રાગાદી ભાવોની નથી. વચનામૃતમાં એક જગ્યાએ બહુ સરસ યુક્તિ લીધી છે કે જીવ એકલો છે અને કર્મના ઉદયમાં અનેક પરમાણુઓનો ઉદય છે, અસંખ્ય પરમાણુઓનો ઉદય છે. કર્મ પ્રકૃતિ ઉદયમાં આવે છે એમાં અસંખ્ય પરમાણુઓનો ઉદય આવે છે. જે જૈન છે, જીન છે, જીતે છે, એ એકલા હાથે અનેકને જીતે છે, સમયે સમયે અનેકને જીતે છે. આ એક યુદ્ધ છે જીવ અને કર્મ વચ્ચેનો, કે એમાં જીવ એકલો પોતાની શક્તિ અને સામર્થ્યથી અનેક પૂતગળ પરમાણુઓને નિરસ્ત કરી દે છે, નાશ કરી દે છે, લડ્યા કરે છે, સમયે સમયે લડે છે. એ સામે અનેક છે ને આ એક છે, પણ એથી કાંઈ એની હાર થતી નથી, જીતે છે. સર્વનાશ કરે છે કર્મનો અને મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. કોનું બળ આમાં, કર્મનું બળ કે જીવનું બળ? બળ તો જીવનું વધારે છે, અને કર્મનું હોય તો એ કર્મમાં છે અને જીવમાં નથી, એ વાત તો સ્પષ્ટ છે. અહમ અહમ લીધું ને, અહમ અહમ પણ ક્યાં કરે છે, ત્યાં ભાર જાય છે એનો. જે શરીર અને સંયોગોમાં અહમપણું કરી લે છે, એ આગળ લેશું છે ત્રીજી લીટીમાં. જ્યારે પર પ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. એ અહમપણું કરે છે ને ત્યારે પરમાં પ્રવેશ કરી જાય છે. લાડવો ભેળ્યો લાગ્યો કે એમાં હું આવ્યો, એમાં હું થઈ ગયો, એમાં પ્રવેશી ગયો. સ્વાદનો વિષય છે, એવો જ સ્પર્શનો વિષય છે, એમાં જાણે હું છું એમ એને લાગે છે. આ એની ભ્રાંતિ છે. પોતાનું અસ્તિત્વ સ્વક્ષેત્રથી બહાર નહીં હોવા છતાં પૂતગળ પરમાણુનું પોતાનું અસ્તિત્વ એમાં થાપી દે છે. મિથ્યા ભ્રાંતિએ કરીને મિથ્યા અનુભવ કરે છે, અધ્યાસ થાય છે એને. આ જન્મ મરણની ગાંઠ છે, આ મિથ્યા તો છે ને, આ જન્મ મરણની ગાંઠ છે એમ કેમ છે. શું કહે છે? સુખ બુદ્ધિ તો એનાદિથી એ જ પીડ્યું છે, સુખ બુદ્ધિ છે જ એને. સુખ પણ એને કલ્પ્યું છે, ત્યાં સુખની કલ્પના પણ છે જ. એ સુખની જે કલ્પના છે એને લઈને રસ તીવ્ર થાય છે. સુખ બુદ્ધિને કારણે રસ છે એ ગાઢપણે ઉપજે છે, તીવ્રપણે ઉપજે છે. એ તો સાથે સાથે અવિનાભાવી પણ છે, રસ અને સુખ બુદ્ધિ. પણ આ જે સમ્યક દ્રષ્ટિનો જે શુભ રસ છે કે અશુભ રસ છે, સમ્યક દ્રષ્ટિનો શુભ રસ છે કે અશુભ રસ છે, એમાં સુખ બુદ્ધિ નથી. મિથ્યા દ્રષ્ટિને તો અશુભ રસમાંય સુખ બુદ્ધિ છે અને શુભ રસમાંય સુખ બુદ્ધિ સાથે સાથે જોડાઈને વર્તે છે. સમ્યક દ્રષ્ટિને એ પ્રકાર નથી. ચારિત્ર મોહના શુભાશુભમાં રસ છે, મર્યાદિત, અનંત નથી આની જેમ. તો પણ એમાં સુખ બુદ્ધિ તો નથી, નથી ને, નથી જ, સુખ નથી. પ્રત્યક્ષ દુઃખનો અનુભવ કરે છે. સમ્યક દ્રષ્ટિ શુભાશુભ વિભાવમાં પ્રત્યક્ષપણે દુઃખનો અનુભવ કરે છે. એમાં દુઃખ છે, આકુલતા છે, અને એ આકુલતાને જાણનારું એની પાસે નિર્મળ ચોખ્ખું જ્ઞાન પણ છે, એટલે અનુભવ કરે છે દુઃખનો. એમાં દુઃખનો અનુભવ કરે, એ દુઃખમાં કેમ આગળ વધવા ચાહે? કે જ્યાં જે જીવને દુઃખનો અનુભવ થાય ત્યાંથી તે જીવ સહજપણે ખસવાનો પ્રયત્ન કર્યા વગર રહી શકે નહીં. અજાણતા પણ સળગતા કોલસા ઉપર હાથ પડી જાય તો કેટલો વિચાર કરવા રહીએ કે લઉં કે ન લઉં, અત્યારે લઉં કે પછી લઉં, થોડોક લો કે વધુ લો, તર્ક વિતર્ક કરે ત્યાં
નહીં,
ત્યાં કઈ તર્ક વિતર્ક ન કરે, પ્રશ્ન જ નથી. દુઃખ છે એમ, દુઃખ છે જે પ્રત્યક્ષપણે જેના જ્ઞાનમાં શુભાશુભ ભાવ પ્રત્યક્ષ દુઃખ છે તે ત્યાંથી ખસ્યા વગર રહી શકે નહીં, સ્વભાવે કરીને ખસે છે, એ સ્વભાવ છે જીવનો. એને દુઃખ લાગવું જોઈએ એટલી વાત છે, ન લાગે તો જુદી વાત છે, લાગે તો જુદી વાત છે. આ જે લાગવું છે એ પ્રથમથી આવવું જોઈએ, શરૂઆતથી અહીંથી પકડવી જોઈએ કે વિકલ્પમાં દુઃખ છે, રાગમાં દુઃખ છે, એ લાગે છે કે નહીં. નહી તો વિકલ્પ થી હટીને નિર્વિકલ્પ પ્રથમ એક વાર પણ સમ્યક દર્શન માં થવું એ કઈ રીતે સંભવિત છે? વળી શુભ વિકલ્પ છે જેમાં આકુળતા મંદ થઈ છે અને જેમાં અનાદિથી જીવને સુખની ભ્રાંતિ રહી છે, એવા સાતાવેદનના કાળે એ પ્રકારમાંથી ક્યાંથી ખસે? જો દુઃખ ન લાગે તો ખસે જ નહીં ત્યાંથી. એટલે એની જાત જે જોવાની છે એમાં દુઃખ જોવાય છે. જ્ઞાન રહેવાનો પ્રયત્ન થાય, આ સીધી વાત છે કે જીવનો આ સ્વભાવ છે કે જો દુઃખ અને સુખ એક સાથે એને જાણવા મળે તો દુઃખમાં ઉભો ન રહે, સુખ બાજુ જાય. આ એના પુરુષાર્થનો પ્રકૃતિ સ્વભાવ છે, પુરુષાર્થનો આ પ્રકૃતિ સ્વભાવ છે કે જીવનો પુરુષાર્થ સુખમાં રહેવાનો થાય, દુઃખમાં રહેવાનો થાય જ નહીં. પણ એને જાણવું જોઈએ, સુખ દુઃખ એના જાણવામાં આવવું જોઈએ એટલી વાત છે. કલ્પના ત્યાં સુખની છે, જ્યાં સુખની દુઃખમાં પણ સુખની કલ્પના કરે છે કે નહીં, પ્રતિકૂળતાથી હટવા માંગે છે તો ત્યાં એને પ્રતિકૂળતામાં દુઃખની કલ્પના કરી છે, પ્રતિકૂળ સંયોગોમાં એને દુઃખની કલ્પના કરી છે. ખરેખર તો પ્રતિકૂળ સંયોગોમાં પણ દુઃખ નથી, પણ એની જે કલ્પના કે આ મને પ્રતિકૂળ છે એમાં દુઃખ છે. શું
કહ્યું?
આ મને પ્રતિકૂળ છે એમાં દુઃખ છે, સંયોગની પ્રતિકૂળતામાં દુઃખ નથી. ગુરુદેવે તો બહુ પોકારીને આ વાત કરે છે કે નિર્ધનપણામાં દુઃખ નથી, શરીરને રોગ થાય એમાં જીવને દુઃખ નથી. આ માને પ્રતિકૂળતા છે, નિર્ધનતા અને રોગિષ્ટપણું એ મને પ્રતિકૂળ છે એમાં દુઃખ છે. નારકીમાં દુઃખ નથી પણ આ મને બધું પ્રતિકૂળ છે એમાં દુઃખ છે, એમ છે. એટલે ખરેખર તો એને દુઃખ અને સુખ ક્યાં કલ્પું છે એ પ્રમાણે એનું પરિણામ કલ્પના પ્રમાણે એના નિશ્ચય પ્રમાણે થાય છે. અહીંયા તો વાસ્તવિકપણે વસ્તુ સ્થિતિ એમ છે કે નહીં એમ જોઈને ચાલવું છે. અશુભ ભાવમાં એને રસ પડે છે. કેવી રીતે રસ પડે છે? પ્રેક્ટિકલી વિચાર કરે કે એને ઈચ્છા થઈ ત્યારે આકુળતા વધી ગઈ, જે તે પદાર્થની એને ઈચ્છા થઈ ત્યારે એને આકુળતા વધી છે, તે પદાર્થનો સંયોગ થયો ત્યારે એને આકુળતા મંદ પડી કે મને આ મળ્યું, એમ કે તૃષા લાગી છે. પાણી જોઈએ તો જ્યારે પાણીની ઈચ્છા થઈ ત્યારે આકુળતા ઘણી છે, જ્યારે એ પાણીનો સંયોગ થયો પીધું ઘટક ઘટક ત્યારે એને એ આકુળતા મંદ થઈ છે, ઈચ્છા વિલીન થઈ ને એટલે આકુળતા મંદ થઈ. તો ત્યાં તેને એમ લાગે છે કે મને સુખ થયું, ઈચ્છા પ્રમાણે મને પદાર્થ મળી ગયો, મને મળ્યો એમ પર પ્રવેશ થાય છે એને. મને આ પાણી મળ્યું, આ પાણી મને મળ્યું, આ પાણી મને મળ્યું એમ પાણીમાં પોતે પ્રવેશ કરી લે છે. ભાવથી થઈ શકતો નથી, છતાં ભાવથી કરે છે. તો શું નુકસાન થાય છે ત્યાં? કે ત્યાં તેને સ્વસંવેદનનો અભાવ થાય છે. પર પ્રવેશ ભાવમાં સ્વસંવેદનનો અભાવ થાય છે, અને પર પ્રવેશનો અભાવ ભાવ થાય ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. આ એનો નિયમ છે. પછી લઈશું અસ્થિથી બીજી રીતે. આખો સારો છે, સ્પષ્ટ થાય એવો. પણ અહમ મમરૂપ મિથ્યાત્મનો નાશ કરે એમાં એટલું લેવું છે કે જે જે ઉદયગત વ્યવહારિક પ્રવૃત્તિ છે એમાં પોતે પરમા પોતાનું અસ્તિત્વ થાપે છે, રાખે છે, તે મિથ્યાત્મ ભાવ છે. તપાસીને જાણવું જોઈએ કે હું એમાં વ્યાપતો નથી, મારી હસ્તી એમાં છે નહીં, તો એને એ મિથ્યાત્વનો દર્શન મોહનો રસ તૂટે, રાગ રસ્તો તૂટે, સાથે સાથે એને મિથ્યાત્વનો દર્શન મોહનો રસ પણ મંદ થાય. દર્શન મોહનો રસ મંદ થાય તો એનું જ્ઞાન પોતાના સ્વભાવનું બળ કરવા માટે જોર કરી શકે. સ્વભાવને કોઈ દબાવે છે તો તે દર્શન મોહ મિથ્યાત્વ દબાવે છે. ભાવ પોતાનો કર્મ દર્શન, ભાવ જે દર્શનનું છે એ સ્વાનુભૂતિને આવરણ કરનારો ભાવ છે. પંચાધ્યાયીમાં સ્વાનુભૂતિ આવરણ કર્મ એમ કહે છે, સ્વાનુભૂતિને આવરણ કરનારો.
બરોબર. દુકાન મકાન બધું કુટુંબ કબીલા બધા
એવું છે કે નુકસાન થાય ત્યારે ખેદ થાય છે. દુકાન મકાનમાં નુકસાન થાય ત્યારે ખેદ થાય છે, અને એ દુકાન મકાનમાં વૃદ્ધિગત પણ થાય ત્યારે જીવને હરખ થાય છે. એ ઘૂસી ગયો છે એમાં પર પ્રવેશ એનો થઈ ગયો છે હરખાયનો. આ એને જન્મ મરણમાં રખડાવનારી ચીજ છે. પેલો દર્શન મોહનો મિથ્યાત્વનો નાશ કરે ત્યાં દર્શન મોહનો નાશ કરે એમ લેવું છે, અને પર રાગરૂપ ભાવ એટલે ત્યાં ચારિત્ર મોહનો નાશ કરે એમ કહેવું છે. બે જુદી જુદી વાત છે. એકમાં દર્શન મોહ લેવો છે ને બીજા પદમાં ચારિત્ર મોહ લેવો છે. કે દર્શન મોહ નાશ થયા પછી જે હજી રાગ રહ્યો તે પર રાગરૂપ ભાવ છે, પછી એ સ્વ નથી. થાય છે એને, સાધક જીવને થાય છે, ધર્મી જીવને થાય છે, પણ એ પર પણે છે. તો એ પર રાગરૂપ ભાવ એનો પણ નાશ કરે, વિધ્વંસ કરે એટલે નાશ કરે, એટલે કે સ્વરૂપ સ્થિરતા વધારે તો એ ઉત્પન્ન ન થાય, વિતરાગ ભાવ વધારે તો એ ઉત્પન્ન ન થાય, અને વિતરાગ ભાવ વધારે ને ઉત્પન્ન ન થાય ત્યારે એને નાશ થયો એમ કહેવામાં આવે છે. ત્યાં ચારિત્ર ક્રમથી પહેલા દર્શન મોહનો નાશ કરે, અને પછી ચારિત્ર મોહનો નાશ કરે, અને ત્યારે વિતરાગ થાય એમ. જો ચારિત્ર મોહનો પણ નાશ થાય તો ત્યારે તે જીવ વિતરાગ થાય. વિતરાગ થાય એટલે પ્રથમ અર્યંત જિનેન્દ્રના પદે આવે, તે જીવ જિનેન્દ્રના પદે આવે પહોંચે. અત્યારે તો એ ખબર નથી લોકોને. કાલ મારે બજારના વેપારી છે સામે, દેરામાંથી જૈન છે, પર્યુષણ આવશે ને, આ 25મા તીર્થંકરનું શું છે તમારે? અફવા તો બહુ ચાલી છે, 25મા તીર્થંકર તો જૈનમાં આપણે હોય જ નહીં. તો મેં કહ્યું કે 24 તો હોય ને, તો કે આ કેટલા ચોવીસ હોય? તો કે એક જ ચોવીસ હોય, કેટલા ચોવીસ હોય ક્યાં સવાલ છે, એક જ ચોવીસ હોય. આ જઈને જો આટલી ખબર છે. હું એક પણ અનંતી ચોવીસી ગઈ, આ છેલ્લી છે. ભગવાન મહાવીર સ્વામી અંતિમ તીર્થંકર થયા તે વર્તમાન અનંતી ગઈ એમાંની છેલ્લી છે. અને હવે પછીની જે પહેલી શરૂ થશે ત્યાર પછી અનંતી ચોવીસી બાકી છે. આ વાત તો રહી માત્ર ભરત ક્ષેત્ર પૂરતી મર્યાદિત, હજી બીજા ક્ષેત્રની વાત જુદી છે. અત્યારે 20 તીર્થંકર મહાવિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન મોજુદ છે. તો કે પછી સિમંદર ભગવાનનો કયો ભવ થશે? અરે ભાઈ, એને ભવ ન થાય, એ તો નિર્વાણમાં જઈને સિદ્ધાલયમાં જશે. અરિહન થયા પછી ભવ ન થાય એ ખબર નથી. કેટલા અરિહન થાય એ ખબર નથી, ક્યાં કેટલા હોય એ ખબર નથી, કેટલા થઈ ગયા એ ખબર નથી, કેટલા થવા. આ તો સામાન્ય વિષય છે, આ કઈ કોઈ ઊંડા તત્વજ્ઞાનનો વિષય નથી. કઈ ખબર ન મળે. વેપારમાં જોવું તો બધા એવી સ્પર્ધા ને હરીફાઈમાં ઊંડા ઉતરી જાય કે વાત મૂકી દો, બાકી કઈ ખબર ન મળે. બહુ અંધારો છે સંપ્રદાયની અંદર, ઘણો અંધારો. તીર્થંકર શું, કેવડી શું, તેરમું ગુણ સ્થાન શું, ચૌદમું ગુણ સ્થાન શું, સિદ્ધનું કેટલામું ગુણ સ્થાન એમ પૂછે. ભાઈ, એને સૌ સિદ્ધને ગુણ સ્થાન ન હોય, એ ગુણ સ્થાન પતી ગયા પછીની દશા છે. પણ આ કાંઈ ખબર ન મળે, એકડાની મુદ્દે ખબર ન મળે એવી વાત છે. હરીફાઈમાં કેવો તો એમ કે ખેંચી કાઢીએ, 8 દિવસના 15 દિવસના મહિના મહિનાના ઉપવાસ કરવા આવે તો બાળક પણ કરી લે. આ શું છે કાંઈ ખબર ન મળે. આ બધું સમજવા જેવું છે કે તમે વાત કરો છો, બધી સમજવા જેવી તો ખરી. 25માં નહીં અનંત થાય છે, 25માં તીર્થંકર ન થતા તીર્થંકરો તો અનંત થાય છે. સમજવા જેવી ખરી, નવરાશ કેવી છે ફુરસદ જોઈએ ને સમજવાની. મોટા ભાગના જીવોને તો ધંધા વેપાર વ્યવસાય એની આડે કોઈ બીજો વિચાર આવવાનો એને અવકાશ નથી. હવે વિચાર આવે તો વિચારમાં સંતુષ્ટ થઈ જાય, ચાલો કાંઈક તો વિચાર તો કરીએ છીએ, આત્માનો કલાક સ્વાધ્યાય તો કરીએ છીએ, થોડુંક વાંચીએ તો એમની અંદર જો હોય તો તપાસ કે તારું અસ્તિત્વ ક્યાં છે. જે જે ક્રિયાઓમાં ઉદયગત, જે જે ક્રિયાઓમાં તારી હસ્તી અનુભવાય છે તે મિથ્યાત્વ છે. તપાસ તારી હસ્તી ત્યાં નથી, તપાસીને નક્કી કર, વિચારીને નક્કી કરે એમ નથી કેવું, તપાસીને નક્કી કર. જો તું કે તું છો કે નહીં ત્યાં, તો તારો તે ઉદય ગીતકારીઓનો રસ ઠંડો થયા વિના રહેશે નહીં. માત્ર રાગ રસ ઠંડો નહીં થાય, મિથ્યાત્વ રસ પણ ત્યાં ગળવા માંડશે આમ કેવું છે, અને મિથ્યાત્વનો નાશ થશે. એક વાક્યમાં આટલું બધું લેવું છે, કેટલા સંક્ષેપમાં લીધું છે. મિથ્યાત્મનો નાશ કરે કે પરમા અહમ મમરૂપ ભાવ છે તે મિથ્યાત્વ છે. અમે મમતા તોડીએ છીએ ને ત્યાગ કરો, એટલે તો ત્યાગ કરીએ છીએ કે એને મમતા તૂટી જાય એમ નહીં, તારી હસ્તી એમાં છે કે નહીં. એ ચીજનો મેં ત્યાગ કર્યો, મારા પૈસાનું મેં દાન દીધું, હે એને એ પૈસામાં હક અધિકાર રાખીને દાન આપ્યું છે, એ નહીં દેવા બરાબર છે આમ છે. ત્યાગ કરે પણ એમાં હક રાખીને કરે તો એ તો ઉપકાર કરતો હોય એવી રીતે વાત કરે છે. તમારે જરૂર હતી ને મેં તમને થોડું આપ્યું, મારો ઉપકાર છે તમારા ઉપર, અધિકાર તો મારો છે એ પૈસા ઉપર, એ અધિકાર છે એ ઉઠાવી લેવાની વાત છે. મિથ્યાત્મમાં તો અધિકાર ઉઠાવી લેવાની વાત છે. જ્ઞાની તો પણ દાન દે છે કે તો એ તો એમ જાણે છે કે પૂર્વ કર્મના યોગે લક્ષ્મી સંપત્તિનો યોગ થયો, એ કાંઈ મારી ચીજ નહોતી. સત્કાર્યોમાં વિતરાગ માર્ગની પ્રભાવનામાં એનો કોઈ સદુપયોગ થાય તો એ થવા યોગ્ય છે, એમાં મારો અધિકાર તો ખરેખર હતો નહીં અને છે પણ નહીં એમ જાણે છે. મારો અધિકાર નથી, એ થવા યોગ્ય છે. પછી ગમે તેની લક્ષ્મીનો ઉપયોગ થાય, કોઈની છે નહીં તો કહેવાતી હોય મારી કે ફલાણાની, પણ કોઈની તો છે
નહીં.
કોઈ પણ પ્રકારે એનો એ ઉપયોગ થઈને એ માર્ગની પ્રભાવના થતી હોય તો એ યોગ્ય છે, બસ એટલી વાત છે. પણ એના ઉપર અધિકાર જમાવવા જેવો નથી. હા, એ તો ક્રમબદ્ધમાં માને તો એ ક્રમબદ્ધમાં થવાનું હતું તેથી, અને ન માને તો એ, ન ગણે તો એ ક્રમબદ્ધ જ છે, અને ગણે તો એ ક્રમબદ્ધ જ છે. ક્રમબદ્ધ છે એ તો ક્રમબદ્ધ જ છે, જો એ સ્વીકારે તો એને જ્ઞાતાપણું આવવાનો અવકાશ છે, ન સ્વીકારે તો કર્તાપણું તૂટવાનો અવકાશ નથી. આમ છે. પછી રાગરૂપ ભાવનો વિધ્વંસ કરે એટલે દર્શનનો નાશ થયા પછી ઉપર છલ્લો રાગ અસ્થિરતાને લઈને પોતાની સ્વરૂપ સ્થિરતા જામતી ન હોય તેથી કરીને ઉપર છલ્લો રાગ રહે, તે પણ સ્વરૂપ સ્થિરતા દ્વારા વધારીને, સ્વરૂપ સ્થિરતા વધારીને તેનો પણ અભાવ કરે, ઉત્પન્ન થવા દે. જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, અને એ રીતે રાગનો અંશ ઉત્પન્ન થતો બંધ થાય. જ્યાં અનંતમાં ભાગે પણ રાગની મલિનતાની, અશુદ્ધતાની એક કણની પણ ઉત્પત્તિ નથી એવી નિર્મળ શુક્લ ધ્યાનની સ્થિતિ થાય 13મા સ્થાને, સર્વથા વિશુદ્ધ, ત્યારે તે વિતરાગ થાય. ત્યારે તે આત્મા વિતરાગ થયા ત્યારે એને જીનેન્દ્ર કહેવામાં, અરિહંત કહેવામાં આવે છે. અરિહંતનું કેટલું કેટલામું ગુણ સ્થાન એ ખબર ન પડે છે, સિદ્ધનું કેટલામું. પછી પ્રશ્ન કર્યો કે તો જે સિદ્ધ છે એ અરિહંતથી ઊંચા કે નીચા? ઊંચા. તો પછી નમસ્કાર મંત્રમાં એને પછી કેમ લીધા ને આને પહેલા કેમ લીધા? નિમિત છે ને, પ્રત્યક્ષ ઉપકારી તો અરિહંત છે. જો પ્રત્યક્ષ નો પહેલો નંબર છે અનાદિ, આ તો મહામંત્ર છે, કોઈ ગોઠવેલો છે
નહીં અનાદિ મંત્ર.
આ પ્રત્યક્ષ નું મહત્વ કેટલું છે? સિદ્ધ ભગવાન તો વિતરાગ છે, વિતરાગતા એ તો બંનેની વિતરાગતા સરખી છે, તો પણ બીજા પડખા તપાસતા સિદ્ધ ભગવાન ઉચ્ચ સ્તરે બિરાજમાન છે અરિહંત કરતા. સકળ વિમળ છે, ત્યાં સર્વથા વિમળ થઈ ગયા છે સિદ્ધ પદ. અહીંયા જે અઘાતી વગેરે રહ્યા છે એટલે અસિદ્ધત્વ પણ ત્યાં રહ્યું છે. 13મે તો ખેર, 14મા ગુણ સ્થાને પણ અસિદ્ધત્વ છે. ત્યાં પણ એક સમયનો આશ્રવ બંધ છે, એક સમયનો આશ્રવ બંધ ત્યાં છે, જે યોગાશ્રવ છે ને
ત્યાં.
એમને જો સિદ્ધ ઊંચા છે તો પછી નમો અરિયંતાણ પેલું કેમ આવે છે? એ પ્રત્યક્ષ ઉપકારી છે, માટે આવે છે. એમનો ઉપકાર છે એ જીવોને સંયોગમાં હોય છે, ને સિદ્ધનો કોઈને હોતો નથી. ત્યાં વાણીએ નથી, અહીંયા વાણી છે અરિયંતને, ત્યાં શરીર નથી, વાણી નથી. ભલે મોટા છે તો પણ નમસ્કાર પદમાં એ પછીના નંબરે ગોઠવણી આ તો કોઈએ કરી નથી, એમને ચાલ્યું જ આવે છે આ નમસ્કાર મંત્ર નો તો સૂત્ર. જ્યારે પરરાગ મટે ત્યારે વિતરાગ થાય, જ્યારે પરપ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. મૂળ પ્રશ્ન આ છે ને કે નિજ જ્ઞાન કેમ કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. તો નાસ્તિથી લીધું છે અહીંયા કે પર પ્રવેશ નો અભાવ ભાવ થાય ત્યારે નાસ્તિથી થયું ને કે પર પ્રવેશ રૂપ ભાવ કરે છે એનો એવો ભાવ ન થાય ત્યારે. અસ્થિથી જો વિચારીએ તો જે સ્વસંવેદન રૂપ જ્ઞાન છે એ જ્ઞાનનો સ્વભાવ છે. ખરેખર તો લક્ષ્ય લક્ષણથી જ્યાં ઓળખવાનો વિષય છે આત્માને, એટલે જ્ઞાનને, જ્ઞાનને એટલે આત્માને, કેમ કે જ્ઞાનમાંથી સ્વભાવ સમજવો છે, આત્મા સમજવો છે. જ્ઞાન લક્ષણમાંથી સ્વભાવ અથવા આત્મા સમજવાનો છે. તો ત્યાં વેદનથી એને સમજવો છે. અમૃતચંદ્ર આચાર્ય દેવે એમ કહ્યું કે જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે.
બરોબર.
એનો અર્થ શું થયો કે જ્ઞાનનો વેદવાનો સ્વભાવ છે. આત્મા છે એનો જે વેદવાનો સ્વભાવ છે એ શેના દ્વારા તે વેદે છે કે જ્ઞાન દ્વારા વિદે છે? અશાતા અશાતાને વિદે છે કે નહીં? સ્થૂળપણે વિચારીએ તો જ્ઞાન દ્વારા વિદે છે. તો વેદવાનો સ્વભાવ જ્ઞાનનો છે, પણ પર પ્રવેશ રૂપ ભાવ જ્યાં સુધી જીવ કરે છે ત્યાં સુધી એને પોતાનું વેદન પકડાતું નથી. એ તિરોબુદ્ધંકાયેલું રહે છે,
વેદન તો છે
પકડાતું નથી. એ વેદન છે એ આત્મા છે, ખરેખર એ સ્વભાવ છે.
બરોબર.
સ્વભાવ ભાવ છે એ આત્મા છે, ત્યાંથી ઓળખાય છે એ જ આત્મા છે ખરેખર. તો એ અનુભૂતિરૂપ ભાવ છે, વેદન છે તે અનુભૂતિરૂપ ભાવ છે, અને એ અનુભૂતિરૂપ ભાવ છે એ જ ભગવાન આત્મા છે કે જે આ બાળ ગોપાળને અનુભવમાં આવી રહ્યો છે. પણ હોમણ લાપસીનું તપેલું મીઠું હોય, મોટું જબરું, નાનું નહીં, તપેલી નહીં,
મોટું
200 ગ્રામ 100 ગ્રામ દૂધ સમાય એવડી તપેલી નહીં, હોમણ લાપસીનું તપેલું મીઠું હોય ને નીચે લીલા લાકડા હળગા હળગતા હોય તો ધુમાડો કેટલો થાય? ઉકા લાકડા હોય તો અગ્નિ બરાબર સળગે. એટલો ધુમાડો થાય કે હોમણ લાપસીનું તપેલું દેખાય નહીં. આ કરે છે કે નહીં? આ માતાજી લાપસી કરે છે, હજારો માણસ જમવાના હોય તો પછી ચૂલ ગોઠવે ખુલ્લામાં, ત્રણ બાજુથી ઓલા કરે ઈંટના મૂકીને પછી ત્રણેય બાજુથી લાકડા મૂકે, એમાં લીલા લાકડા હોય એટલું થાય ધુમાડો કે એવડું મોટું તપેલું ન દેખાય. એમ આ જીવને રાગનો ધુમાડો, રાગ રસનો ધુમાડો એટલો બધો છે કે એને પોતાનું વેદન દેખાતું નથી. વેદન દેખાતું નથી એને, વેદવાનો એનો સ્વભાવ છે પણ વેદનને જુદું પકડતો નથી. ક્યારે સ્વસંવેદન આવિર્ભાવ પામે? આ તિરોભૂત થયેલું છે. ક્યારે આવિર્ભાવ પામે? કે જ્યારે પરપ્રવેશ રૂપ ભાવનો અભાવ થાય ત્યારે. એની બહુ ચોખ્ખી વિધિ લીધી છે, અનુભવની જે વિધિ છે, સ્વસંવેદન કહો કે અનુભવ કહો, એની બહુ ચોખ્ખી રીત અસ્થિ નાસ્તિથી કરી છે. અસ્થિ નાસ્તિ બેથી ચોખ્ખી છે કે પરપ્રવેશ રૂપ ભાવનો આ બાજુ અભાવ કરે તપાસીને છું કે નહીં, તો આ બાજુ એનું જ્ઞાન વેદન છે એ આવિર્ભૂત થઈને ઉગ્ર થઈને એને પોતાને સ્વસંવેદનમાં આવી શકવા યોગ્ય છે, અનુભવમાં આવી શકવા યોગ્ય થાય.
બરોબર.
અનુભવમાં આવી શકવા યોગ્ય હોય તેનો અનુભવ થાય કે ન આવી શકવા યોગ્ય હોય તેનો અનુભવ થાય? આવી શકવા યોગ્ય હોય એનો અનુભવ થાય છે. અનંતાને થયો, નથી થયો કોઈને એવું નથી, અનંતાને થયો છે. આમ દવામાં એટલું બધું જોર કરે છે માણસ કે આ 2 લાખ માણસ ઉપર આ દવાનો પ્રયોગ કર્યો અને બધાને મટી ગયો, માટે આ દવા હવે અક્ષીર છે કે છે કે નહીં? અને છતાં ઘણાને એની અસર ન થાય એવું બને છે કે નહીં? અહીંયા એમ નહીં થાય એમ કે છે. અહીંયા તો અનંતાને સ્વસંવેદન થયું અને તને પણ ખચિતપણે ચોક્કસપણે થાય થાય ને થાય જ, જો પર પ્રવેશનો ભાવ ન થાય તો. બે કારણ થઈ રહી શકે એવું, પરવેદન પણ રહે અને સ્વવેદન પણ રહે એમ થાય નહીં. સ્વવેદન થતા સ્વસંવેદન થાય છે સમ્યક પ્રકારે સારી રીતે, એમાં પરવેદન નો અભાવ છે. અને પરવેદન થાય ત્યારે એને સ્વસંવેદન થાય નહીં, બે એક સાથે ન થાય. સંયોગોમાંથી છૂટવા, સંયોગ સંયોગમાં છે, છૂટે ન છૂટે એને ક્યાં મતલબ છે? એને એને જ્યાં પોતાની હસ્તી નથી પછી હોય ન હોય એની આરે શું સવાલ છે? જેની સાથે સંબંધ છૂટ્યો વેદનનો પછી હોય કે ન હોય એની સાથે શું સંબંધ છે? રસ્તા ઉપર કોઈ આવ્યું, કોઈ ગયું, કોઈ ઉભું રહ્યું, તમારે શું લેવા દેવા? તમે તમારામાં મશગુલ છો, પતી ગયું એમ છે. અનુભવ જ કરાવો છે ને, નિજ જ્ઞાન એટલે અનુભવ.
અનુભવ
અનુભવ કેમ થાય તો વિષય છે, એજન્ડા ઉપર વિષય જે છે. અનુભવ કેમ થાય તો કે આમ થાય. એટલે પરપ્રવેશનો ભાવ ઘડે
છે કેમ કાઢે?
તપાસે નહીં, તપાસે તો કાઢે, જોવે તો ખરો કે પરપ્રવેશ થાય છે કે નહીં. બહુ સારો પ્રયોગ છે આહારના કાળનો. વેદન છે ને એને શાસ્ત્ર પરિભાષામાં આસ્વાદ કહ્યો છે. સ્વસંવેદનને નિજ સ્વભાવ ભાવનો આસ્વાદ કહ્યો છે. અનુભવ આ કલષ્ટિકા રાજમલજીએ બધી જ જગ્યાએ આ અર્થ કર્યો છે. અનુભવનો આસ્વાદ, નિજ સ્વરૂપનો આસ્વાદ, નિજ સ્વભાવનો આસ્વાદ. અને જમવામાં પણ જીવ આસ્વાદ લે છે પુદ્ગળ પરમાણુનો, એની તીખાશ મીઠાશ ખાટાશ ખારાશ જે કાંઈ જેને રૂચે છે. બરાબર છે. હવે રોજ આમે ઓટોમેટિક 2-3 વખતનો રોજિંદો કાર્યક્રમ છે માણસનો, વર્તમાન મનુષ્યને 2 અને તેથી અનેક વાર ખાવાનો પ્રયોગ છે. એક વાર નહીં પણ 2 વાર અથવા અનેક વાર ખાવાનો પ્રયોગ બને છે. એક કાળ એવો હતો પેલા એક વાર જ ખાતા, જુગલિયા ને આહાર નહોતો હતો. પછી આ શ્રીમ શ્રી કૃષિ આદિનાથ ભગવાનથી જે આ કર્મભૂમિની અંદર પદ્ધતિ ચાલી ત્યારે એક વાર આહાર શરૂ થયો છે. મુનિ તો એક વાર આહાર કરે પણ પેલા શરૂઆત જ એવી રીતે થઈ, પછી એક વાર આહાર, પછી એ પદ્ધતિ વધતી ગઈ અને એક વાર આહાર કરે. એ જાતના શરીરના બંધારણના ફેરફાર થવા માંડ્યા. માણસને પેલા એક વાર આહાર થાય ને ત્યાં તૃપ્તિ થઈ જતી, પછી 2 વાર આહારનો પ્રસંગ ઉભો થયો. હવે અનેક વાર આહાર થાય ત્યારે માંડ માંડ થોડી તૃપ્તિ થાય એવી પરિસ્થિતિ થઈ ગઈ. દ્રવ્યને ભાવે તો લીવરની પોઝિશન એને કે નહીં, એવું લીવર ની એવી પોઝિશન હોય તો એમ કે જો વાર ઘડીએ નહીં ખાતા હું, એક વખત ખાતા પછી ગાળો રાખજો 6-8 કલાક. એ તો એની લીવર ની પરિસ્થિતિ જોઈને શરીર વિજ્ઞાનનો પ્રસંગ વિષય છે. પણ અહીંયા એમ કે છે આપણે તો એટલી વાત લેવી છે કે જ્યારે આહાર કરે છે ત્યારે જીવ આસ્વાદ લે છે, એમાં ભાવતી ચીજ ઉપર પ્રયોગ કરવો. એટલે જરાક તીવ્રતા આવે છે ને ભાવતી ચીજમાં, જીવને ભાવની તીવ્રતા રસની તીવ્રતા થાય ત્યારે પ્રયોગ કરો કે આમાં હું ગયો કે એ મારામાં આવ્યું કે નહીં, મારે આ તપાસવું છે. અને એ તપાસમાં એ બને એટલો ઊંડો ઉતરીને આગળ વધે. કેમ કોઈ 1 લાખ રૂપિયાની ચીજ, 1000 કરોડ રૂપિયાની ચીજ ખોવાઈ ગયું હોય તો કેવો ઊંડો ઉતરીને તપાસ કરે એમ. એથી પણ અમૂલ્ય એવું આત્મરત્ન ખોવાઈ ગયું છે પોતાનું, અનંત ગુણ સંપન્ન મહાકિંમતી. હવે એના એની તપાસમાં ઊંડું ઉતરવું છે તો જરા કાળજી એના પ્રમાણમાં જોશે અને ઉપર ઉપરથી નહીં ચાલે. તો એની બારીકાઈથી આમ ક્યાંય તપાસ કરે અને એ તપાસ થયા પછી એને કહેવું સમજાવવું નહીં પડે કે એનો રાગ અથવા દર્શનનો રસ મંદ પીડ્યો છે કે નહીં. કેટલો હળવો પડી જાય છે એ તો એને તપાસમાં એ ચમત્કારનો અનુભવ થશે. પછી તો રસ્તો સહેલો છે, પણ જીવને વિચાર કરવો છે, વાંચન કરવું છે, ચર્ચા કરવી છે, સાંભળવું છે, તપાસવું નથી, કામ નહીં થાય, એનાથી નહીં થાય. હાલો ભેગા થઈને વાંચન કરીએ, એક વાર કરીએ, બે વાર કરીએ, દીમા 3 વાર કરીએ, 5 વાર કરીએ, એમ નહીં થતો થાય. કર વિચાર તો પામ, એમાં આ વાત છે. વિચાર કરીને ઊંડા તપાસમાં ઉતરવાની વાત છે, એકલો વિચાર કરીને અટકી જવાની વાત
વધે
એમ છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાન્તુ દેવ, જય હો વિતરાગી દિગંબર સિદ્ધાર્થ, જય હો.